નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયચા વાંચે છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જાપાનના સંબંધ અતિ વિશેષ છે અને આર્થિક ભાગીદારીની સફળતાના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતા સાથે આવતા સમગ્ર વિશ્વને લાભ થાય છે. તેમણે કહ્યું, ભારત અને જાપાને આજે આર્થિક સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં સમજૂતી કરાર કર્યા છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરનો સંવાદ પણ કર્યો. ત્યારબાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાને દ્વિપક્ષીય ભાગીદારીએ વર્તમાન સમયે પણ સામૂહિક વિશ્વાસ જાળવી રાખ્યો છે. શ્રી મોદીએ સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્ર બંને દેશની પરસ્પર પ્રાથમિકતા હોવાનું પણ જણાવ્યું હતું.
आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશે ભારત અને જાપાન વચ્ચે પહેલી સહવિકાસ પરિયોજના પર એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચીએ નવી દિલ્હીમાં સંવાદ દરમિયાન અનેક ક્ષેત્રમાં પરસ્પર સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે બંને નેતાએ એ સ્વીકાર કર્યો કે આ વિશ્વાસનો સંબંધ છે અને વાતચીતમાં આ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. આજના સંવાદથી ઉર્જા અને આર્થિક સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સારા પરિણામ મળ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત પોતાની રિફાઇનરી ક્ષમતાનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ કહ્યું હતું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. તેમણે કહ્યું, 10 વર્ષના સમયગાળા બાદ પહેલી ગ્રીન ફિલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા સ્થિતિનો સામનો કરવા અંગે શ્રી પુરીએ કહ્યું હતું કે સરકારે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતને નિયંત્રિત કરી અને તેના પર લગાવેલો વેરો પણ ઘટાડ્યો. સરકારે હંમેશા નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રી પુરીએ જણાવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે દિલ્હીના તમામ વિસ્તાર સહિત ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તાર તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. દરમિયાન પાટનગરમાં વરસાદથી ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી પણ ઘણી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસમાં ચોમાસુ ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારમાં આગળ વધી શકે છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગ માટે ભારે વરસાદની આગાહીને જોતા યલો એલર્ટ અપાયું છે. ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 દેશમાં રોજગાર સુનિશ્ચિત કરવા, ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા અને ગામડાઓના વિકાસમાં ઝડપ લાવવાની દિશામાં મહત્વનું પગલું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની સાથે તિરુપતિ જિલ્લાના મુક્કાવરી પલ્લી ગામમાં વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025નો શુભારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું હતું કે કોઈપણ ગરીબ શ્રમિક બેરોજગાર ન રહે અને તેને રોજગારી મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ છે.
मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा। और रोजगार देने की बात प्रधानमंत्री ऐसे नहीं कह रहे हैं, पहले साल ही विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना पैसा दिया है वो है 95,600 करोड़ रुपया, और राज्यों का 40% शेयर मिलेगा, तो एक साल में ही खर्च होंगे 1,51,282 करोड़ रुपया।
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, રોકાણ ભારત અને જાપાનની વ્યૂહાત્મક ભાગીદારીનું એક મુખ્ય સંચાલક બનીને ઉભર્યું છે અને તેનાથી દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. એક ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા યોજાયેલા એશિયાની સદીને આકાર આપવાના વિષય પર ભારત જાપાન વ્યૂહાત્મક સંવાદને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી ગોયલે કહ્યું કે ભારતના કુશળ કાર્યદળ માટેની તક ખુલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારનું ધ્યાન તમામ લોકો માટે સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. શ્રી ગોયલે જાપાનની સાથે ભારતની વધતી ભાગીદારી અને તેના વિવિધ મુક્ત વેપાર સમજૂતી કરાર તથા પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરથી સર્જાતી સ્થિતિથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પૂછાયેલા પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના લાંબા સમયથી ચાલતી આવતા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરીથી સમર્થન મળ્યું છે. 140 સભ્યો દ્વારા સ્વીકારાયેલી સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષામાં સભ્યો દેશોને આગ્રહ કરાયો કે તેઓ ભારત દ્વારા 3 દાયકા પહેલા પ્રસ્તાવિત સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા શક્ય તમામ પ્રયાસ કરે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે આતંકવાદ સામે લડવામાં એક સાથે 2 માપદંડ ન અપનાવવા પર ભાર આપતા ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા હાકલ કરી.
India has been a victim of cross-border terrorism for decades.
भारत दशकों से सीमा पार आतंकवाद को झेल रहा है. हमने इसकी भारी कीमत चुकाई है. इसी अनुभव के चलते भारत ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाई है. आतंकवाद के सभी रूपों और तरीकों की निंदा की जानी चाहिए. भारत ने आतंकवाद के लिए फंडिंग को रोकने पर वैश्विक ध्यान केंद्रित करने की दिशा में काम किया है. भारत का मानना है कि आतंकवाद विरोधी प्रयासों को राजनीति से प्रेरित बयानों से कमजोर नहीं किया जाना चाहिए.
ફૂટબોલ ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે રાત્રે ઇંગલવુડમાં સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ટોરન્ટોમાં પોર્ટુગલ અને ક્રોએશિયા તથા આવતીકાલે સવારે વેનકુવરમાં સ્વિટ્ઝરલેન્ડ અને અલ્જીરિયા વચ્ચે મેચ રમાશે. આ પહેલા આજે બેલ્જિયમે સેનેગલને 3-2 હરાવી રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે, જ્યારે સહયજમાન અમેરિકાએ બોસ્નિયા અને હર્ઝે ગોવિનાને 2-0 હરાવી રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. વેનેઝુએલાના લોકોએ ઓપરેશન અમિસ્તાદ હેઠળ તૈયાર કરાયેલી ફિલ્ડ હોસ્પિટલમાં ભારતીય આરોગ્ય ટુકડીની પ્રશંસા કરી છે. આ ટુકડી ધરતીકંપના પીડિત લોકોની સારવાર કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, AI, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.